આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં મતદારોને ડબલ એન્જિનની સરકાર બનાવવા અપીલ કરી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં વાણિજ્ય દૂતાવાસનું ઉદઘાટન કર્યું. ઉત્તરાખંડના અલ્મોડામાં બસ અકસ્માતમાં 20 મુસાફરોના મૃત્યુ અને અમેરિકાના કોલોરાડોમાં રમાઈ રહેલી 19 વર્ષથી ઓછી વયની વિશ્વ મુક્કેબાજી સ્પર્ધામાં ભારતે 4 સુવર્ણ સહિત 17 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ગઢવામાં ચૂંટણી સભામાં સંબોધન કરતા ઝારખંડના લોકોને ડબલ એન્જિનની સરકાર બનાવવા માટે અપીલ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું કે આગામી 25 વર્ષ દેશ માટે અને ઝારખંડ માટે મહત્વના છે. તેમણે ઉમેર્યું કે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે તે સમયે ઝારખંડના 50 વર્ષ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઝારખંડના વિકાસ માટે કેન્દ્ર સરકારે પૂરતા પ્રયાસો કર્યા છે. આ પ્રસંગે તેમણે ઝારખંડ મુક્તિ મોરચા સરકાર સામે પ્રહાર પણ કર્યા હતા.
ઝારખંડ મેં બહેતર સુવિધાઓ કે લીએ યહાં કે કિસાનો યહાં કે ઉદ્યોગો કો બલ દેને કે લીએ કેન્દ્ર સરકાર અપની તરફ સે હર કોશિશ કર રહા હૈ. યે તબ હૈ જબ ઝારખંડ મેં જેએમએમ સરકાર ને વિકાસ કે હર કામ મેં રોડે અટકાને કી કોશિશ કી હૈ. લેકિન હમ ઈમાનદારી સે ઝારખંડ કે વિકાસ કી હર કોશિશ પૂરી તાકત સે કામ કર રહે હૈ. જબ યહાં આપ ડબલ એન્જિન કી સરકાર બનાયેંગે તો રાજ્ય કા વિકાસ ભી ડબલ તેજી સે હોને લગેગા.
શ્રી મોદી બપોરે ચાયબાસામાં ચૂંટણી સભામાં સંબોધન કરશે. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ પ્રધાનમંત્રી અહીં પ્રથમવાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અહીં બે તબક્કામાં 13મી અને 20મી નવેમ્બરના રોજ મતદાન થશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પરત લેવાનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 288 બેઠકો માટે ફોર્મ ચકાસણીના અંતે કુલ 7073 ઉમેદવારો ચૂંટણી લડવા માટે યોગ્ય ઠર્યા છે. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરના રોજ એક તબક્કામાં મતદાન યોજાશે. રાજ્યમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે મુખ્ય મુકાબલો છે. શાસક ગઠબંધન મહાયુતિમાં ભાજપ, શિવસેના, એનસીપી, જ્યારે મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ, શિવસેના અને શરદચંદ્ર પવારના એનસીપીનો સમાવેશ થાય છે. અહીં કેટલાક નાના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારો માટે પણ આ ચૂંટણી મહત્વની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8મી થી 14મી નવેમ્બર વચ્ચે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેના જણાવ્યા અનુસાર 8મી થી 14મી નવેમ્બર દરમિયાન પ્રધાનમંત્રી રાજ્યમાં 11 જેટલી સભાઓમાં સંબોધન કરશે, જેમાં 8મી નવેમ્બરના રોજ ધુલે અને નાસિકમાં, 9મી નવેમ્બરે અકોલા અને નાંદેડમાં, ચંદ્રાપુર, ચિમુરા, સોલાપુર અને પુણેમાં 12મી નવેમ્બરે તેમજ સંભાજીનગર, નવી મુંબઈ અને મુંબઈમાં 14મી નવેમ્બરના રોજ જાહેર સભાઓમાં સંબોધન કરશે. નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે ભારતે 90 ગીગાવોટ સૌર ઉર્જાના ઉત્પાદનમાં સફળતા મેળવી છે. વર્ષ 2030 સુધીમાં આ ક્ષમતાને 500 ગીગાવોટ સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. શ્રી જોશી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન આઈએસએના 7મા સત્રના ઉદઘાટન સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. આઈએસએના આ સત્રમાં સૌર ઉર્જાના ઉપયોગને વેગ આપવાના હેતુથી સભ્ય દેશોને સશક્ત બનાવવા માટે વિવિધ પહેલો ઉપર ચર્ચા કરવામાં આવશે. આ સત્ર ભારતની અધ્યક્ષતા અને ફાન્સની સહ અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે, જેમાં 120 સભ્ય દેશોના પ્રતિનિધિઓ, ભાગીદાર સંસ્થાઓ અને હિતધારકો ભાગ લેશે. આ 3 દિવસીય સત્ર દરમિયાન ઉર્જાની પહોંચ, સુરક્ષા અને સંક્રમણને સુધારવા માટેની પહેલો ઉપર ચર્ચા કરાશે. આ ઉપરાંત ઉદ્યોગ સાહસિકો માટે આઈએસએની મુખ્ય પહેલ કૌશલ્યવર્ધન અને ક્ષમતા નિર્માણ તથા સૌર ઉર્જાના અસરકારક ઉપયોગ અંગેની અદ્યતન બાબતો રજૂ કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં નવા વાણિજ્ય દૂતાવાસનું ઉદઘાટન કર્યું છે. સામાજિક માધ્યમની પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું છે કે આ દૂતાવાસ ક્વીન્સલેન્ડ સાથે ભારતનું જોડાણ વધુ મજબૂત બનાવશે, શિક્ષણ અને વેપારને પ્રોત્સાહન આપશે તથા ભારતીય મૂળના લોકોને સેવા પૂરી પાડશે. ડોક્ટર જયશંકર ક્વીન્સલેન્ડના ગવર્નર ડોક્ટર જેનેટ યંગને પણ મળ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને ક્વીન્સલેન્ડ વચ્ચે વેપાર, ઉદ્યોગ અને રોકાણની તકો ચકાસવા મુદ્દે ચર્ચા કરી હતી. ભારત અને અલ્જીરિયા વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અંગેના સમજૂતી કરાર થયા છે, જે બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરશે. સૈન્ય અને અધિકારીઓની હાજરીમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને પીપલ્સ નેશનલ આર્મીના ચીફ ઓફ સ્ટાફ સઈદ ચાનેગ્રીહાએ આ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે અલ્જીરિયાની તેમની મુલાકાત દરમિયાન સેનાના જનરલ સઈદ ચાનેગ્રીહા સાથે દ્વિપક્ષીય સૈન્ય સહયોગ અને ક્ષમતા નિર્માણને આગળ વધારવા અંગે તથા મેક ઇન ઇન્ડિયા પહેલ અને ટેકનોલોજીના આદાન પ્રદાન અંગે પણ ચર્ચા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. ઉત્તરાખંડના અલ્મોડામાં એક બસ અકસ્માતમાં 20 મુસાફરોના મૃત્યુ થયા છે. અહેવાલ અનુસાર ગઢવાલથી કુમાઉ જતી આ બસ કુપી ગામ નજીક 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. બસમાં અંદાજે 40 મુસાફરો સવાર હતા, જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પોલીસ અને એસડીઆરએફના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશ સરકારે જંગલી પ્રાણીઓના હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે વળતર 8 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કર્યું છે. ઉમરિયા જિલ્લાના બાંધવગઢ ટાઇગર રિઝર્વ પાસે હાથીએ 2 લોકોને કચડી દીધાની ઘટના બાદ રાજ્ય સરકારે વળતરમાં 3 ગણો વધારો જાહેર કર્યો છે. અમેરિકામાં આવતીકાલે 47મા રાષ્ટ્રપ્રમુખ પદ માટે મતદાન થશે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પક્ષના નેતા કમલા હેરિસ વચ્ચે મુખ્ય સ્પર્ધા થશે. બંને ઉમેદવારોએ મતદારોને જીતવા માટે કોઈ કસર છોડી નથી. ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 270 ઇલેક્ટોરલ કોલેજ વોટની જરૂર હોય છે અને એરિઝોના, નેવાડા, વેક્સિકોન, મિશિગન, પેન્સિલ્વેનિયા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયા રાજ્યોમાં થનારું મતદાન નિર્ણાયક સાબિત થશે. રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પે કિન્સ્ટન, નોર્થ કેરોલિનામાં રેલી કાઢી હતી અને તેમના પ્રતિસ્પર્ધી ઉપપ્રમુખ કમલા હેરિસ પાસે કોઈ વિઝન નહીં હોવાનું કહીને તેમને નિશાન બનાવ્યા હતા. તો ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર હેરિસે મિશિગનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા ઇઝરાયેલની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે કહ્યું હતું. ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના બ્રેમ્પ્ટનમાં હિન્દુ સભા મંદિર ઉપર હુમલો કરીને હિન્દુ શ્રદ્ધાળુઓ સાથે મારપીટ કરી હતી. કેનેડામાં હિન્દુ સમુદાયો માટે કામ કરતા હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશને એક્સ ઉપર જણાવ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદીઓએ બાળકો અને મહિલાઓ ઉપર હુમલો કર્યો હતો. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ આ હુમલાની ટીકા કરી છે. ઓટાવામાં ભારતીય હાઈ કમિશનર ઓફિસ અને કેનેડાના સાંસદ ચંદ્રા આર્યાએ આ ઘટનાની ટીકા કરી છે. શ્રી આર્યાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે કેનેડામાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેમણે ખાલિસ્તાન તરફી જૂથોની વધતી જતી વગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતની હાઈ કમિશનર ઓફિસે ભારતીય નાગરિકોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના કોલોરાડોમાં રમાઈ રહેલી 19 વર્ષથી ઓછી વયની વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશીપમાં ભારતે પુરૂષ અને મહિલા વર્ગમાં 4 સુવર્ણ સહિત 17 ચંદ્રકો જીત્યા છે. ભારતીય ટુકડીમાં 9 પુરૂષ અને 10 મહિલા સહિત 19 મુક્કેબાજોનો સમાવેશ થાય છે, જેમાંથી 12 ફાઇનલમાં પહોંચ્યા છે. હેમંત સાંગવાન ભારત માટે સુવર્ણચંદ્રક જીતનાર એકમાત્ર પુરૂષ મુક્કેબાજ છે, જ્યારે મહિલાઓમાં ક્રિશા વર્મા, પાર્થવી ગ્રેવાલ અને વંશિકા ગોસ્વામીએ સુવર્ણચંદ્રક જીત્યા છે. ઉલ્લેખનીય છે કે 2028માં લોસ એન્જલસમાં રમાનાર ઓલિમ્પિકમાં આ રમતનો સમાવેશ થવાની શક્યતા છે. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઈએ વેનેઝુએલાના કારાકાસમાં રમાઈ રહેલી ડબલ્યુટીટી ફીડરમાં મેન્સ સિંગલ અને મિક્સ ડબલ્સ એમ 2 ટાઇટલ જીતી લીધા છે. મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં દેસાઈ અને તેની સહયોગી કૃત્વિકા રોયે ક્યુબાની જોડીને 3-2થી પરાજય આપ્યો હતો, જ્યારે પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં ફ્રાન્સના જો સેફ્રિડને 3-0થી હરાવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં મતદારોને ડબલ એન્જિનની સરકાર બનાવવા અપીલ કરી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં વાણિજ્ય દૂતાવાસનું ઉદઘાટન કર્યું. ઉત્તરાખંડના અલ્મોડામાં બસ અકસ્માતમાં 20 મુસાફરોના મૃત્યુ અને અમેરિકાના કોલોરાડોમાં રમાઈ રહેલી 19 વર્ષથી ઓછી વયની વિશ્વ મુક્કેબાજી સ્પર્ધામાં ભારતે 4 સુવર્ણ સહિત 17 ચંદ્રકો જીત્યા. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.